આમ તો એમણે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો ડિપ્લોમા કર્યો છે, પણ કામ કરે છે હસવા હસાવવાનું ને ગાવા ગવડાવવાનું. અને મજાની વાત કહું તો જે પિતા પુત્ર બેલડીને એક સાથે ગુજરાત ગૌરવ પુરસ્કાર સન્માન મળ્યું છે એમાંના એક સાંઈરામ દવે, જેમણે ગુજરાતના લોક સાહિત્ય સંસ્કૃતિને ડાયરા સ્વરૂપે દેશ વિદેશમાં લોકો સુધી પહોંચાડ્યું છે, એ અત્યારે એમના ઓસ્ટ્રેલિયા પ્રવાસે છે અને આજે આપણી સાથે વાત કરી રહ્યા છે. સાંઈરામ, હું જેલમ હાર્દિક, SBS ગુજરાતીના તમામ શ્રોતાઓ વતીથી તમારું હળવા ફૂલ સમૂહ સ્વાગત કરું છું.
ધન્યવાદ જેલમ.
આપણી વાત થઈ એમ આવું એન્જિનિયરિંગનું બેકગ્રાઉન્ડ, એક ટેકનિકલ ક્ષેત્ર, અને ભજન અને લોક સાહિત્ય આમ જુઓ તો થોડાક વિરોધાભાસી લાગે એવા ક્ષેત્રમાં પ્રવેશ અને પસંદગી, આમ કેવી રીતે?
સૌ પહેલા તો કહું જેલમ કે મારો જન્મ બહુ નાનપણમાં થયેલો અને મારા પપ્પા ભજની હેમુ ગઢવીએ મારા પિતાશ્રીને આકાશવાણી પર પાસ કરેલા, એટલે 40 વર્ષથી મારા પિતાશ્રી પ્રાચીન ભજનો લોક સંગીતની સેવા કરે છે. એટલે મમ્મીને મને એન્જિનિયર બનાવવો હતો અને પપ્પા ઈચ્છા હતા કે 3 દીકરામાંથી 1 દીકરો સંગીતનો વારસો જાળવે. જોબ કન્ફર્મ હતી, પપ્પાના કહેવાથી મેં PTC જોઈન કર્યું. સો યંગસ્ટર્સ જેટલા મારી વાત સાંભળે છે ગુજરાતીઓ, પણ મા બાપનું માનીએ તો સુખી થવા એનો જો કોઈ જીવતો જાગતો દાખલો જોવો હોય તો સાંઈરામ દવે. મારી 29મી ટૂર છે. મારી લાઈફમાં કરોડો ગુજરાતીઓના હૃદય જીતવાનો મને જે મોકો મળ્યો, ઈશ્વરે મને એક લાભ આપ્યો, એક કલા આપી, એ માત્ર ને માત્ર મારા પપ્પાએ એમ કીધું કે બેટા તું એન્જિનિયર થાય ને તો તારી અંદર જે કલા પડી છે ને, કારણ કે એક સફળ માળી હોય ને એને બીજમાં વટવૃક્ષના દર્શન થતા હોય, એમ પપ્પાને મારી અંદર એક કલાકાર દેખાતો હતો. હું કોલેજમાં ભણતો ત્યારે મિમિક્રી કરતો અને રેપ સોંગ ગાતો, ઠંડા ઠંડા પાણી ને એવું બધું, એટલે પપ્પાને ખબર હતી કે આની અંદર એક કલાકાર જીવે છે, શિક્ષક થઈશ ને તો આ કલાને નિખાર આપશે. એવી રીતે હું પછી શિક્ષક થયો, 14 વર્ષ મેં ગોંડલમાં જોબ કરી અને રેસ્ટ ઇઝ ધ હિસ્ટરી. અત્યારે મારી પોતાની સ્કૂલ છે
જે તમારી સ્વપ્ન શાળા છે, નચિકેતા સ્કૂલિંગ.
બિલકુલ.
એ કઈ રીતે જુદી પડે?
ગુજરાતી આખા દુનિયામાં ફરેલા છું, કાયમ મારા ડાયરામાં કહું કે દુનિયામાં એક એવો દરિયો નથી જેમાં માછલી નથી અને દુનિયામાં એક એવો દેશ નથી જેમાં ગુજરાતી નથી. ગુજરાતીઓ તો વિસ્તરેલા છે, પણ જેટલા જેટલા દેશમાં મને ફરવાનો મોકો મળ્યો મારી કારકિર્દી દરમિયાન, ત્યાંની મેં એજ્યુકેશન સિસ્ટમ નો થોડો ઘણો અભ્યાસ કરવાની કોશિશ કરી. મને એમ લાગ્યું કે કાંઈક આપણામાં ક્યાંક મિસિંગ એવું થાય છે કે આપણે ગોખણીયું જ્ઞાન તરફ જઈ રહ્યા છીએ, એક્ટિવિટી બેઝ લર્નિંગ તરફ આખી દુનિયાનો ઝુકાવ છે, ફિનલેન્ડથી માંડીને અમેરિકાથી માંડીને બધે, અને આપણે ક્યાંક રટ્ટા મરાવી અને ક્લાર્કો પેદા કરી રહ્યા છીએ. અને એમ થયું કે કાંઈક જુદું હોવું જોઈએ કે જેમાં એને ભારતીય પદ્ધતિનું શિક્ષણ મળે. એટલે મારી સ્કૂલમાં બીથોવનની સિમ્ફનીથી બેલ પડે છે, ઝાકિર હુસેનના તબલાથી બેલ પડે છે, છોકરાઓ ડાન્સ કરીને એક્ઝામ દેવા જાય છે, અઠવાડિયામાં 2 વાર યજ્ઞ થાય છે, 5 તત્વની જે વેદોમાં હતી એને જ રિફોર્મ કરીને ગુજરાતીમાં પ્રાર્થના બનાવી છે. એટલે મ્યુઝિકનો પ્યોર ઉપયોગ કરી અને એને ભારતીય મૂલ્યોનું સાયન્સ, યજ્ઞનું સાયન્સ શીખે કે ચાંદલો કરવા પાછળનું સાયન્સ શું હતું, આ મીંઢોળ બાંધવા પાછળનું સાયન્સ શું હતું, મંદિરમાં પ્રદક્ષિણા કરવા પાછળનું સાયન્સ શું હતું, અને ઓલું ક્રિટિક્સ કલ્ચરથી નહીં પણ પૂરેપૂરા સાયન્સના મૂળથી આપણી પ્રજા જોવે, શીખે અને સમજે અને એ ભણતા થાય, એવી મારી સ્કૂલ છે નચિકેતા સ્કૂલિંગ સિસ્ટમ.
અને તમારી વાત ઉપરથી લાગે છે કે આ બધું શક્ય છે, અત્યારે બની રહ્યું છે તમારી શાળામાં?
જી બિલકુલ. અત્યારે છોકરાઓ મજા કરી રહ્યા છે, એ સ્કિલ વીક કરે. અત્યારે મારું સ્કિલ વીક ચાલી રહ્યું છે, એક્ઝામ પૂરી થઈ તો પછી પોતે ફ્યુઝ રિપેર કરતા શીખે, પોતે નાની નાની બાબતોમાં ઇસ્ત્રી કરતા શીખે છોકરાઓ. 8મા ધોરણની દીકરી છે તો રોટલી વણાવતા કોઈ શીખવતું જ નથી, એમ એને ખાલી બસ અભ્યાસક્રમની કવિતાઓ વાંચતા આવડે. અમે એવી કોશિશ કરીએ છીએ કે નાની નાની સ્કિલ એને પોતે આવડવી જોઈએ, એના માટે એને પ્લમ્બરની જરૂર પડે, એના માટે ઇલેક્ટ્રિશિયનની જરૂર ન પડવી જોઈએ. જે ફોરેનરો કરે છે એ એક્ટિવિટી કે ભાઈ દરેક વસ્તુનો માસ્ટર ઓફ ઓલ થવો જોઈએ ને છોકરો.
સાવ સાચી વાત. વધુ તો લોકો તમને ઓળખે છે એક હાસ્યકાર તરીકે.
બિલકુલ.
અને તમારા ઢગલાબંધ પુસ્તકો ખડખડાટ હસાવતા હોય લોકોને એવા બહાર પડી ચૂક્યા છે, CDઓ પણ બહાર પડી છે, સાથે તમારી 3000થી વધુ કવિતાઓ પણ રચાયેલી છે અને એના પણ પુસ્તક બહાર પડ્યા છે. આના વિશે કદાચ હું માનું છું ત્યાં સુધી લોકોને બહુ જાણ નથી.
હા, એટલે મારો હાસ્યનો જે વર્ગ મને યુટ્યુબ પર સાંભળતો હોય કે CDમાં સાંભળતો હોય એને કવિતા 1 કે 2% ખબર હોય. રંગકસુમલ ગુજરાતી નામનું મારું પુસ્તક આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમને જ લેસન આપેલું કે ભાઈ કાઠિયાવાડી જીવનમાં આખી ગુજરાતની વાત થવી જોઈએ. તો મેં આખો એક હળવી શૈલીમાં જેમાં ગુજરાતી પ્રજાની નાની નાની ઉંમર જેટલી પણ વોટ્સઅપ પર ફરે છે ને, મારી કરુણતા એ છે જેલમ કે મારા જોક એટલા બધા વોટ્સઅપ પર વાયરલ છે કે ગામ મને મને મારા મારા જોક મોકલે છે.
પણ અત્યારે તમારા જ મોઢે સાંભળીએ.
બિલકુલ, તમારી પાસે આવ્યું જ હશે ક્યાંક વોટ્સઅપમાંથી, એટલે તમને એમ લાગશે કે આ તો વોટ્સઅપનું છે, પણ એકચ્યુઅલી વોટ્સઅપનો જન્મ નહોતો ત્યારથી તો હું પ્રોગ્રામ કરું છું. 22 વર્ષ મને ફિલ્ડમાં થયા તો એક જણો આંખ ઉપર મોબાઈલ અડાડીને ઉભો હતો એટલે પૂછતો હતો પપ્પાને કેમ છે ને મમ્મીને કેમ છે, એટલે મેં પૂછ્યું કેમ ભાઈ આંખે અડાડસ ફોન, મને કે આઈફોન લીધો સાહેબ. અને ડાયો કરીને મારો ડ્રાઈવર હતો, એનો બાપુજી નામ અર્જણ હતું. ડાયો અર્જણ, એને આપણે ગામડામાં તો શું, કાઠિયાવાડમાં તો ડાયો અર્જણ એમ કે ને. તો અમે અમદાવાદ પ્રોગ્રામમાં જતા હતા રાજકોટથી, તો એને ગાડી ઉભી રાખી દીધી રોડ ઉપર. મેં શું થયું ડાયા, મને કે મારા પપ્પાની જમીન આવી ગઈ બે સાઈડ. મેં તારા પપ્પાની જમીન, તારા પપ્પા કોઈ રાજકોટની ગોંડલની બારાણસી નીકળ્યા અને અહીંયા ક્યાંથી છે? મને કે જો આ બે બાજુ બોર્ડ માર્યા છે ડાયા અર્જણ. મેં કીધું ડાયવર્ઝન છે. સો એ વન લાઇનર મારી એટલી બધી પ્રચલિત છે કે ગુજરાતી પ્રજાની જેટલી હ્યુમર છે, એકમાત્ર આ ધરતી ઉપર એક ગુજરાતી પ્રજા એવી છે કે જે થાકી ન હોય ને તો આરામ કરી. આવી જો કોઈ પ્રજા આખા વિશ્વમાં હોય તો એકમાત્ર ગુજરાતી પ્રજા. અને ઈમેલ કર્યા પછી ફોન કરીને કન્ફર્મ કરે ઈમેલ મળી ગયો. એટલે આ બધી જે નાની નાની હ્યુમર હતી એનું આખું એક પુસ્તક રંગ કસુમલ ગુજરાતી બનાવ્યું, જેમાં 70 ગીતો લખ્યા અને ગુજરાતના છંદો લખ્યા, ગુજરાતની કવિતાઓ લખી. દાખલા તરીકે એક સેમ્પલ આપું તો SBS ના ગુજરાતીઓને મજા આવશે કે સ્થાનક હજાર હૈયા ઉદાર પરવો યપાર દુનિયાનું દ્વાર પરચક બજાર વિશ્વે વેપાર સોળે શ્રીગાર શરમી લીનાર બરછી કટાર મુછધાર દાર પાઘડી પ્યાર ઘોડે સવાર ગુર્જર હુકાર ગુર્જર પુકાર ગુજરાત વરસતું ધોધમાર ગુજરાત ગુજરાત વરસતું ધોધમાર ગુજરાત. આ ફિલિંગ છે લખેલા, આ ફિલિંગ છે. આખું ગુજરાત વરસી જાય એમાં, એમાં આખા ગુજરાતની નદીઓ કેટલી છે, ડુંગરા કેટલા છે, સંતો કેટલા છે, એવો આખો ઇતિહાસ પોએટ્રિક ફોર્મમાં લખવાનો પ્રયત્ન કર્યો. અને જે પુસ્તક માટે અને જેના ગીતો માટે ગુજરાત સરકારે 32 વર્ષની ઉંમરે મને સૌથી નાની ઉંમરે ગૌરવ પુરસ્કાર આપ્યો, એ મારા માટે બહુ સન્માનની ઘડી હતી.
વાહ. અત્યારે ટીવી રેડિયો પર અને સ્ટેજ પર હાસ્યના પ્રોગ્રામો કાર્યક્રમો જુદા જુદા થતા હોય છે, તો તમારો હાસ્ય દરબાર કહીએ કે આ ડાયરો કહીએ, એ જુદો કેવી રીતે પડે છે અને એમાં તમને શું મદદ કરે છે આ ગુજરાતી લોક સાહિત્ય ચારણી સાહિત્યનો અભ્યાસ?
ડાયરો એટલે આમ ગણો ને તો ગામડું બોલે અને શહેર સાંભળે એનું નામ ડાયરો, ચોઈણી બોલે અને જીન્સ સાંભળે એનું નામ ડાયરો, ભોળપણ બોલે અને બુદ્ધિ સાંભળે એનું નામ ડાયરો. અને ઓસ્ટ્રેલિયાના ગુજરાતીઓને સમજાય એવી ભાષામાં કહું તો બાજરાના રોટલા બોલે અને પીઝા સાંભળે ને એનું નામ ડાયરો. તો ડાઈ ડાઈ વાતો જેમાં કરવામાં આવે એનું નામ ડાયરો. એનું જે હાસ્યરસ છે એ બીજા બધા કરતા જુદું એટલે પડે છે કે અમારી વાતો બાપ ને દીકરી બે સાથે બેસીને માણી શકાય એવી વાતો. અમે રાત્રે 20 વર્ષની કોઈ દીકરી અમદાવાદમાં કે રાજકોટમાં કે ભાવનગરમાં કે સિડનીમાં માયાભાઈ આહિરને કે સાંઈરામ દવેને કે શાહબુદ્દીન રાઠોડને સાંભળતી હોય તો એના બાપને કે માને ભરોસો હોય કે મારી દીકરીને બે સારી વાત મળશે. આ જે વિશ્વાસ અમે મેળવ્યો છે 20-22 વર્ષથી, 30 વર્ષથી, છેલ્લા 40-50 વર્ષની આમ તો પરંપરા 100 વર્ષ જૂની છે, પણ પેલા માત્ર સૌરાષ્ટ્રમાં ભજન જ ગવાતા હતા. એક શેરમાંનો જવાબ છે કે અભી સાધે દિલ મેં ફસાને બહોત હૈ, અભી જિંદગી જીને કે બહાને બહોત હૈ, અરે ગૈરો કી દહલીજ મેં ભીખ ન માંગો યારો, અભી અપને ઘર મેં ખજાને બહોત હૈ.
ક્યા વાત.
તો આપણા ઘરની, આપણા ધૂળની, આપણી માટીના સંગીતમાં છુપાયેલા એવા સરસ મજાની વાતો, એવી ફિલિંગ્સની વાતો, એવા સાયન્સની વાતો, એવી હળવી ફૂલ વાતોને અમે આમ આમ આખું પોલિશ કરી અને મારા ડાયરામાં હું આમ છે ને રીંગણાનો ઓળોય મૂકું છું અને પીઝાનું બટકું મૂકું છું ભેગું, એટલે યુથને કેન્દ્રમાં રાખીને મારો ડાયરો હોય છે.
તો આવા કવિ, શિક્ષક અને સાથે જીવનની ગંભીરતા પણ સમજાવી જાય એવા હાસ્યકાર સાંઈરામ દવે ને સિડની નો પ્રવાસ પણ ખૂબ સફળ રહે એવી શુભેચ્છા.
28 તારીખે બ્રિસ્બનમાં છે, 29 મેલબોર્ન છે અને 6 તારીખે સિડની છે. ગુજરાતીને એઓને બધાને વિનંતી છે કે વતનની યાદ અપાવો તો આ કાર્યક્રમ. એક શેરમાં આનો જવાબ છે ખલીલનો કે વાત મારી જેને સમજાતી નથી એ ગમે તે હોય ગુજરાતી નથી.
ક્યા વાત.
આવો પધારો અને મારી સાથે હસો.
હું જેલમ હાર્દિક ફરી તમારો આભાર માનું છું.
થેન્ક યુ થેન્ક યુ.